તારીખ 23/10/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 556-560 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંગ પ્રવચન નંબર 222
આત્મધર્મ મિલા ઉસમે સે યહ પઢતે હૈ પઢતે હી કે એક હી આવશ્યક હૈ ચોટ લગી આ વાત ઉપર એમને જે કઈ અસર થઈ છે એ આ વાત માનતા છે આત્મધર્મ ની અંદર એક જ આવશ્યક છે અને એ આવશ્યક પણ કોઈ બહારના વિકલ્પો નું આવશ્યક નથી કે પૂજા કરવી કે દાન દેવું કે ફલાણું કરવું એક સ્વરૂપમાં લીન થવું એ એક જ આવશ્યક છે બીજું કોઈ આવશ્યક જીવને માટે નથી એના ઉપરથી ચોંટ લાગી છે અરે જો આ દ્રવ્ય છે પૂજા કરના ઓર છ આવશ્યક યે તો સભી બોજા લગતા એ દિવસોમાં એમને શુભ ભાવનો પણ બોજો ઘણો લાગતો હતો એ સ્થિતિમાં એમને આ વાત મળી છે એટલે કઈ સ્થિતિમાં વાત મળી છે વાત તો વાત છે પણ કઈ સ્થિતિમાં મળે ત્યારે એ કેટલું કામ કરે છે આ વિચારવા યોગ્ય છે ભાવમાં પણ એ હાથ દ્રવ્યથી પૂજા અને પૂજા 6 કલાક કરતા હતા 4 કલાક કરતા હતા પણ એ આઠ દ્રવ્યથી પૂજા કરવી જ એમને બોજો લાગતો હતો આઠ દ્રવ્ય તૈયાર કરવા દિગંબરમાં તો એ પદ્ધતિ છે ઘરેથી લાવે ઘરે આવે ત્યાં મંદિર આવીને ધોવે અને પછી વાસણ બાસણ સાફ શુદ્ધ કરીને બરાબર પૂજા કરે આનાથી જે ચોંટ લાગી કે અરે આ તો બધો બુદ્ધો બુદ્ધો ઉતારી નાખે એવી વાત છે એટલે પાણીની તૃષા હોય અને ઠંડી હવા આવે તો માણસને જેમ અસર થાય કે પાણી કદાચ આ બાજુ હોય જે બાજુથી હવા આવે છે એ પાણી ઉપર થઈને આવતી હવા હોય એવી ઠંડી હવા છે કોઈ સરોવર લાગે છે એ બાજુ નદી લાગે છે એવી રીતે એક પોતાને ખ્યાલ ગયો છે કે કઈક મારે વિકલ્પોને શાંત કરવાનો કોઈ ખાસ વાત અહીંથી મળવાનો સંભવ છે આ પ્રથમ પદ્ધતિ એમ સૂચવે છે કે વિકલ્પોને સમેટી લેવા જેવી વાત છે વિકલ્પો વધારવાની વાત નથી પણ વિકલ્પોને બધાને સમેટી લેવાની વાત હોય એવું દેખાય છે અને પોતે એ ઈચ્છતા હતા એટલે એમને એમ લાગ્યું કે આ બાજુ ઢાળ છે અહીંયા દોડવા જેવું લાગે છે ઢાળ આ બાજુ લાગે છે મારે જે બાજુ ઢળવું છે એ કઈક આ દિશા લાગે છે એમ સમજીને પૂતા એના છે પછી પ્રત્યક્ષની તો બહુ અસર થાય એમને વાંચવાની આટલી અસર થઈ અને પ્રત્યક્ષની કેટલી અસર થાય મારી હાજરીમાં તો કોઈ દિવસ અમે પૂજા કરવા નથી બેઠા છેલ્લા 5 વર્ષ આવ્યા છે પહેલા તો આવ્યા હોય પૂજા કરી હોય તો ખબર નથી કેમ કે તે દિવસે મારો પ્રવેશ નથી 2009 છેલ્લા આવ્યા ત્યારે મારો પ્રવેશ નથી 13 સાલથી મારો પ્રવેશ છે 14 સાલથી તે અમારે તૂટક તૂટક છેલ્લા ચોમાસામાં 14 થી બરાબર વ્યવસ્થિત છે એ 16 આવ્યા છે પહેલા વહેલા એ દરમિયાન મેં આમના પત્રો વાંચ્યા એમ લાગ્યું કે વિષય તો જૈન દર્શનનો છેલ્લી હદનો જે ઊંચો વિષય છે પૂજા કરવા બેઠા હોય યાદ નથી. ઘરે થી અર્ઘ લઈને નીકળતા આ લોકો અર્ઘ રાખે પોતાના ગુલાબબેન એ લોકો ત્યાં મંદિર ના અર્ઘ પોતાના ઘરે થી અર્ઘ લઈને પૂજા કરે એ પદ્ધતિ એ લોકો એ રાખેલી છે. એટલે અમે નીકળીએ એટલે આપી દઈએ હાથમાં મુઠ્ઠીમાં લઈને મંદિર જતા હોય એ ખ્યાલ છે. ઘરે થી અર્ઘ લઈને જવાનું એ ખાસ આપે તો એમ કે અમારા વર્ત ને ચડાવે એ રીતે પણ આગ્રહ વાળા તો થોડાક ક્રિયાનો આગ્રહ ખરો એ લોકોને શું ઘરે થી અર્ઘ આપી દેતા દર્શન કરતી વખતે અર્ચના લીધી. વ્યાખ્યાન પેલા 15-20 મિનિટે મંદિર જવાનું થાય પૂજા કરવાનો સમય પણ દર્શન કરી મુખ્ય મંદિરમાં સુધી તો ક્યાં પરમાગમ મંદિર ના કોઈ હતા નહીં. પરમાગમ મંદિર એ 30મી સાલમાં એક મંદિર દર્શન કરીને વ્યાખ્યાન મંદિર આર્દ્ર છે. પૂજા કરના છ આવશ્યક જો તો સભી બોજા લગતા હૈ ઓર ઇસમે તો બોજા ઘટ જાતા હૈ અને આ એક આવશ્યકમાં તો બધો બોજો ઉતરી જાય છે. ઓલામાં બોજો લાગે છે ને આમાં બોજો ઉતરી જાય છે. એમને સોંગડાવવામાં નિમિત્ત કારણ થયું એમાં આ વાત ઉપર સાથ લાગી છે. એ પણ એની યોગ્યતા સૂચક છે. ગુરુદેવે તો બધું પહેલેથી છેલ્લે સુધી બધું મપાઈ ગયું હોય ને કેવી રીતે આવ્યા કઈ વાત ઉપર એમનું ધ્યાન છે. પણ કેટલીક વાતો એમને સપ્સમાગમ બહુ અલ્પ હોવા છતાં અને શાસ્ત્રોમાં એ વાતો ન હોવા છતાં જે આત્મામાંથી કાઢી છે એ વાત અછાની રીતે એવી નથી. એ એમના અનુભવને વ્યક્ત કરે છે પ્રસિદ્ધ કરે છે એ વાત અછાની નથી. શાસ્ત્ર મેં જ્ઞાન કરને કા કહા તો કિતને હી લોગ ચિંતન મેં હી રૂક ગયે. શાસ્ત્રમાં જ્ઞાન કરવાનું કહ્યું છે તો કેટલાક લોકો તો એ શાસ્ત્રનું ચિંતન કરવામાં જ રોકાઈ ગયા. શાસ્ત્ર વાંચીને ઘણું ચિંતન કરે અનેક પ્રકારના અનેક પડખાથી શાસ્ત્રમાં વાત આવે તો એમાં રોકાઈ ગયા એમ કહે છે. શું રોકાઈ ગયાનો અર્થ શું છે કે શાસ્ત્ર શાસ્ત્ર જ્ઞાન કરવાનું કહ્યું કે ભાઈ જ્ઞાનાભ્યાસ કરો તમે જ્ઞાનાભ્યાસ કરો તો શાસ્ત્રનું જે ચિંતન છે વાંચીને એ તરફનું જે બહિર્મુખ પરિણમન છે ત્યાંથી વળીને અંતર્મુખ ન આવ્યા એટલે બહારમાં રોકાઈ ગયા. શાસ્ત્ર વાંચવાના બહારમાં રોકાઈ ગયા. પછી ચિંતન અનેક પ્રકારનું કરે જુદી વાત છે પણ રોકાણા તો બહારમાં ને બહારમાં રોકાણા અંતર્મુખ ન થયા. ઓર પુરુષાર્થ કરને કા કહા તો વિકલ્પ મે રૂક ગયે અને પુરુષાર્થ કરવાનું કીધું તો કઈ તીવ્રપણે વિકલ્પ કરવા કોઈ આત્માના તીવ્રપણે વિકલ્પ કરવા એનું નામ પુરુષાર્થ સમજવા મીંડ્યા કે હું આવો જ છું હું નાયક જ છું એમ જે વિકલ્પ કરવામાં રોકાઈ ગયા એને એ કૃત્રિમ પુરુષાર્થને પુરુષાર્થ માને. પરિણામમાં જોરને ઉત્સાહ દેખાય છે જરૂર પણ એ કૃત્રિમ છે સહજ નથી પણ કૃત્રિમ છે કેમ કે એકલો વિકલ્પ છે. જે જ્ઞાન ઉપર બળ અને સ્વભાવ ઉપર બળ આવવું જોઈએ એના બદલે વિકલ્પ ઉપર જોર જાય છે એ જોર છે, એ કૃત્રિમ પુરુષાર્થનું છે. સ્પષ્ટીકરણ આપ્યું છે આ ભૂલમાં તો કે શાસ્ત્ર કી ઉપદેશાત્મક વચન પદ્ધતિ છે, ચિંતન ઓર વિકલ્પ કરને કી કૃત્રિમ કાર્ય પદ્ધતિ બન જાના સંભવ હૈ. શાસ્ત્રની ઉપદેશાત્મક પદ્ધતિ એ હોય છે કે આ કર્તવ્ય છે અને આ અકર્તવ્ય છે. વિધિ નિષેધનો ઉપદેશ હોય છે, આમ કરો આમ નહીં કરો, એ જાતનો જે ઉપદેશની પદ્ધતિ છે એમાંથી કૃત્રિમતા થયું થવું અસંભવિત છે. જો સહજતામાં જીવ ન આવે તો કૃત્રિમતામાં એ જે આવી જાય એ સંભવ છે. તો દરેક જગ્યાએ લાલ બત્તી તો સમજ કઈ છે, કયા પ્રકારની છે એ સમજી લેવું જોઈએ કોઈ પણ પ્રવૃત્તિમાં. અત અહીંયા એસે વિપર્યાસ કે પ્રતિ ધ્યાન ખીંચા હૈ. શાસ્ત્ર વાંચનારને અને પુરુષાર્થ કરનારને વિપર્યાસ થાય તો કયા પ્રકારે થાય, અયથાર્થપણું થાય તો કયા પ્રકારે થાય, યથાર્થપણું હોય તો કયા પ્રકારે હોય, આ દરેક વાત મેળવા જેવી છે. જેમ કે આ જ બોલમાં લઈએ કે શાસ્ત્ર જ્ઞાન કરવું, શાસ્ત્રથી જ્ઞાન કરવાની વાત આવે તો જ્ઞાનાભ્યાસ કરવો એટલે જ્ઞાનથી જ્ઞાનનો અનુભવ કરવો. અનુભવનું કારણ જે જ્ઞાન પોતે જ છે, કેમ કે જ્ઞાનમાં વેદન છે, એનો અભ્યાસ કરવાને બદલે માત્ર કેવળ શાસ્ત્રનો અભ્યાસ કરે અને એને જ્ઞાનાભ્યાસ માને તો એ કાંઈ જ્ઞાનાભ્યાસ નથી, વેદનના અભ્યાસને જ્ઞાનાભ્યાસ કહે છે. એવી જ રીતે ત્રિકાળી સ્વરૂપના અવલંબને વીર્ય ગુણમાં તીવ્રતા પુરુષાર્થનું જોર પ્રગટે તો સહજ છે. સ્વભાવને ઓળખ્યા વિના એમને સ્વભાવના વાચક શબ્દો અને વિકલ્પોથી જોર કર્યા કરે તો વિકલ્પનું ને રાગનું જોર વધશે, અયથાર્થ છે. એ પ્રમાણે વિપર્યાસ કેવો હોય, અવિપર્યાસ કેવો હોય એમ સમજીને વિપર્યાસ ન થાય તેના પ્રત્યે ધ્યાન ખેંચ્યું છે. સ્વરૂપ લક્ષ છે, ચિંતન આદિ સહજ ચલે ભાઈ યથાર્થ છે. બીજું છે સ્પષ્ટીકરણમાં, સ્વરૂપ લક્ષે સહજ ચિંતન ચાલે તો તે યથાર્થ છે, અન્યથા કૃત્રિમતા કરને છે તો કૃત્રિમતા નહીં રૂકના હોતા હે, નહીં તો કૃત્રિમપણે શાસ્ત્રનો અભ્યાસ કરશે એમાં રોકાઈ જશે. પછી તો શું છે કે આ આમ કીધું છે ને આ આમ કીધું છે, પછી કોઈ ફેર પડે તો કે નહીં એ આમ જ છે ને હું તો આમ જ સમજું, હું તો બીજી રીતે સમજું જ નહીં, પકડ આવે એ પ્રકાર આવ્યા વિના રે નહીં. ભૂલ થાય તો કેવી થાય, કેવા પ્રકારની થાય, શાસ્ત્ર માત્રને તત્વનું ચિંતન અને પુરુષાર્થ કૃત્રિમ થતો હોય એને ભૂલ કેવા પ્રકારે થાય, એ બધી વાત બહુ સ્પષ્ટ. ફસાય તો ને એની કિંમત તો ન આંકે, કૃત્રિમ થતું હોય તો એને કૃત્રિમ જાણે ને એનું મૂલ્ય તો ન કરે, આની કાંઈ કિંમત નથી. સ્વરૂપ લક્ષે ચિંતન ચાલવું જોઈએ, સ્વરૂપ લક્ષે પુરુષાર્થ ઉપડવો જોઈએ, તે વગર કૃત્રિમતામાં તો કાંઈ લાભનું કારણ બનવાનું નથી. એ રીતે પોતે પોતાની ભૂલને સુધારી શકે અથવા અટકી ગયો હોય, પૂછાઈ ગયો હોય તો છૂટો થઈ જાય, એ માટે ઉપકારી છે સ્પષ્ટીકરણ. પછી 558 પહેલે અપની પ્રભાવના કરકે અપના સુખ પીને મેં મગ્ન રહો. પહેલે અપની નિશ્ચય પ્રભાવના કરકે અપના સુખ પીને મેં મગ્ન રહો. શું બાહ્ય પ્રભાવનાની સામે વાત કરે છે, વિદવત્તા આવે થોડું સમજાય એટલે હું પ્રભાવના કરું, હું પ્રચાર કરું, એમ એકદમ દોડવાની જરૂર નથી. પહેલા અંદરમાં પોતાના પરિણમનમાં પ્રભાવ ના થાય આત્માને, તો પોતાના સુખ રહેવામાં, સુખ પીવામાં મગ્ન રહેવું, પ્રભાવના વધારવી, પછી માર્ગ મળી ગયા પછી એમ કહે છે. શું જેવો જેવો યોગ હોય, કોઈ પૂછવા આવે, કોઈ લઈ જાય કે ભાઈ તમે આવો, અમને મને સત્સંગનું કારણ થશે, અમે તમારો સત્સંગ ઈચ્છીએ છીએ, એમ કોઈ યોગ થાય એટલે પોતે ઉદીરણા ન કરે એમ કહે છે. પોતે ઉદીરણા ન કરે, પણ જેવો યોગ હોય, કર્મના જિજ્ઞાસુ જેવો હોય, તો જેવો યોગ બને એવું વિકલ્પી વખતે એવો જ વિકલ્પ આવશે. કેમ કે પોતે સુખી થયો છે તો બીજા સુખી થાય એવું એ તો સહેજ વિકલ્પમાં ભાવ હોય જ, જ્ઞાનીને એ વિકલ્પમાં ભાવ હોય છે. તો જેવો યોગ હશે એવો વિકલ્પ સામે આવી જશે, અને જે પાત્ર હશે એ ઠેકાણે આવી જશે. બસ આથી વધારે કાંઈ હોવું જોઈએ નહીં એમ કહેવું છે. હા, એમણે એક બહુ સારી વાત કરી છે. સામાન્ય ત્યાં આપણે ત્યાં તો વિદ્વાનો પ્રચાર કરે છે, પણ એ પણ જ્ઞાનીની આજ્ઞા એ કરે ત્યાં સુધી તો બહુ બાધા નથી. છતાં પણ એને ઘણી જગ્યાએ જોખમ તો ઉભેલું છે, એટલે એનું વજન ત્યાં હોવું જોઈએ કે ભલે હું પ્રચાર કરવા જાઉં છું, પણ ખરેખર તો હું મારો સ્વાધ્યાય કરવા જાઉં છું, અને આ નિમિત્તે પણ હું મારા સ્વરૂપ લક્ષમાં આવું, મારા પુરુષાર્થમાં આવું, મારી અંતર પ્રભાવના કરું, એ જ ભાવનાથી હું કરું છું. એમાં બીજાનો સત્સંગનો યોગ થતો હોય તો જ્ઞાનીની આજ્ઞા એ ભલે થાય, પણ જ્ઞાનીની આજ્ઞા ન હોય અથવા જ્ઞાનીની વિરુદ્ધતા થતી હોય, ત્યાં તો સત્સંગે નથી અને ત્યાં તો પ્રચારે નથી, અને એને તો કરવું કરાવવું અનુમોદવું એ કાંઈ થવું જોઈએ નહીં. સારી વાત કરી છે પ્રભાવનાના વિષયમાં, સારી વાત કરી છે. મુમુક્ષુ એ તો પોતાની પ્રભાવના કરવી, પછી જેવો યોગ બને એવો વિકલ્પ સહેજે તને આવશે ત્યારે એની ગોઠવણી કરવાની તારે જરૂર નથી, એના માટે કોઈ યોજના કરવાની જરૂર નથી, એ તારું કામ નથી. શું એમ કોઈ માણસ સારું એવું પીણું પીએ તો રસથી પીએ ને, જેમ કે આ લોકો જે દારૂ પીએ છે કેવા રસથી પીએ, પીધા તો કોઈ ચડે રસ પણ પીએ તો ચડે જ નહીં, પીવામાં એમ જવું છે રસ લેવો, રસ લેવો સ્વરૂપનો, આસ્વાદમાં પણ રસ લેવો. આસ્વાદ ની વાત આવે તો પણ ત્યાં સ્વાદ લેવો છે એટલે રસ લેવો, અનુભવ રસ. અને જેને આત્માનું સુખ પ્રત્યે આત્મામાંથી એને કેટલો રસ આવે. આમ તો શું છે, જીવનો સ્વભાવ સુખરૂપ હોવાથી આ જીવની વૃત્તિ જ સુખ અપેક્ષિત છે. કયા જીવની વૃત્તિ સુખ નથી અપેક્ષા રાખતી? જો એક જીવ એવો બતાવો સંસાર માટે એની વૃત્તિમાં સુખની અપેક્ષા નથી. હે, આ જે અનાદિથી જીવની વૃત્તિ સુખની અપેક્ષાથી ભટકે છે, જ્યાં સુખ નથી ત્યાં ભટકે છે. હવે એને ખરેખર સુખ પીવાનું મળે કેવી રીતે પીએ? ગયો જે એક મહિનાનો ભૂખો કેવી રીતે ખાય? તૂટી પડે એમ કહેવાય. એ સાચ છે, સ્વરૂપમાં ઓળખાણમાં જયારે એને કોઈ આકર્ષણ થાય છે, સ્વરૂપ પ્રત્યે પરિણામની વૃત્તિ દોડીને જાય એવું કારણ શું બને? ધીમે ધીમે નથી જતી, ધીમે ધીમે નથી ચાલતું, એ સુખની ખાણ મેળવી લીધી એને. ઓહો, હદ નથી એવું સુખ પીડ્યું છે, એટલું બધું સુખ છે કે જેની કોઈ અંદર હદ નથી એટલું સુખ પીડ્યું છે. અને સુખ અપેક્ષિત વૃત્તિ છે એટલે એ પછી સુખ પીવા માટે દોડે છે. સ્વરૂપ ભણી દોડે ફરી નથી, દોડે છે, ધીમે ધીમે નથી આવતી પણ વેગ આવે છે, એને પુરુષાર્થ કહેવામાં, એ વેગ નું નામ જ પુરુષાર્થ છે, એને સંવેગ કયો, એને સમ્યક પુરુષાર્થ. હા બરાબર, સુખ નો અનુભવ છે, સુખાનુભવ છે, અને આવા અનંત ગુણ થી સમૃદ્ધ પદાર્થ છે આત્મા, તો જેમાં અનંત ગુણ થી સમૃદ્ધ ભરેલું તત્વ છે, એને એમ કહ્યું કે આત્મા અનુભવ એક ગમ્ય મહિમા. બારમો કળશ મૈસારમાં બારમા કળશમાં એક અમૃતચંદ્ર આચાર્ય, આત્મા અનુભવ ગમ્ય એક મહિમા. અહિયાં રાજમલજીએ કહ્યું કે આત્માના અનંત ગુણ છે, એમાં એક સુખ ગુણ છે, અને જયારે અનુભવ ગોચર થાય છે ત્યારે આત્માનો મહિમા આવે છે. ઓહો, આત્મા કેવો મહિમાવંત પદાર્થ છે, એ અનુભવ થયા વિના આત્માનો ખરો મહિમા આવતો નથી. ભાવ ભાષણમાં સુખ ની ખાણ ભાષી છે, પણ અનુભવાન છે ભાષી છે, એટલે કે જે જ્ઞાનમાં કસાય નો અભાવ છે, આકુલતાનો અભાવ છે, એથી સુખ ભાષ્યું છે. પણ અનુભવ જે નિર્વિકલ્પ અનુભવમાં વેદન છે, એ વેદન છે, પ્રથમ વેદન. અપને તો નિર્વિકલતા ભી કરની નહીં હૈ, ગ્રહ સ્થળ મેં બેઠને સે નિર્વિકલતા ભી સહેજ હોતી હૈ. નિર્વિકલ્પ મારા પરિણામને નિર્વિકલ્પ કરું, મારા પરિણામને નિર્વિકલ્પ કરું, એમ પરિણામ ઉપર જોર નથી જતો, એમ કે છે હું તો મારા સ્વરૂપમાં ફરી જાઉં. નિર્વિકલ્પતા તો સહજ થાય છે, કેમ કે સ્વરૂપ નિર્વિકલ્પ છે, એટલે એના આશરે એમાં બેસતા, એમાં અહંભાવ થતા નિર્વિકલ્પતા સહજ થાય છે. પહેલે અભિપ્રાય ઠીક કરના ચાહીએ, જો આ અભિપ્રાયના પ્રકરણમાં આપણે આવી ગયું છે, પહેલે અભિપ્રાય ઠીક કરના ચાહીએ, ફિર પરિણામ ભી ઠીક હોને લગતે હૈ. જેનો અભિપ્રાય ઠીક થઈ જાય એના પરિણામ આપોઆપ અભિપ્રાય અનુસાર થઈ જાય છે, આપોઆપ જ થઈ જાય છે, શું કરવા પડતા નથી, પણ આપોઆપ થઈ જાય છે. પહેલે અભિપ્રાય ઠીક કરના ચાહીએ, એટલે પહેલા અભિપ્રાય બદલી નાખવાની વાત છે, અભિપ્રાયની ભૂલ નહીં રહેવી જોઈએ. પછી પરિણામમાં એડજસ્ટમેન્ટનું પરિણમન છે, એ એડજસ્ટમેન્ટનો વિષય છે, શું અભિપ્રાય તો આમ જ થવું જોઈએ અને આમ જ હોવું જોઈએ, આ જ પ્રકાર, આ જ સ્વરૂપ, બસ બીજું કાંઈ અભિપ્રાયમાં કાંઈ ગડબડ નહીં. શું એને મત કહે છે, અભિપ્રાયને આપણી સાદી ભાષામાં મત કહે છે. શું તમારો મત શું પડે છે, એટલે તમારો અભિપ્રાય શું છે, સાદી ભાષામાં આપણે મત કહીએ છીએ. અને એટલા માટે જીનેન્દ્રના અભિપ્રાયને જીનમત કયો છે, શું જે જીનમત છે તે સમ્યક છે, બાકી બધો અન્ય મતમાં જાય છે, શું એને સ્વમત કયો છે, બોલાને અન્ય મત કયો છે, કેમ કે આત્માને અનુકૂળ અભિપ્રાય છે, બધો જ અભિપ્રાય આત્માને અનુકૂળ ચાલે છે, માટે એને જીનમત કહે છે. એમાં પર્યાયનું કર્તૃત્વ લીધું, મારે આમ નિર્વિકલ્પ પર્યાયમાં વિકલ્પને કાઢવો છે, પર્યાયને નિર્વિકલ્પ કરવી છે, હું નિર્વિકલ્પ થાઉં, એમ પર્યાયમાં કરતા પણ કરીને હું પણ એકત્વ કર્યો છે. હા, એ મિથ્યા છે, એ કરું કરું છે, એ મિથ્યા છે. અહંપણ ધ્રુવમાં કરવું, પણ ધ્રુવ તો સ્વરૂપે નિર્વિકલ્પ છે, કરવાનું ક્યાં છે? હું આવો છું એવા ભાવમાં નિર્વિકલ્પતા સહેજ થઈ જાય છે, કરવાનો પ્રશ્ન નથી, પણ સહેજ થઈ જાય છે, એમ થવી જોઈએ નિર્વિકલ્પતા. કરું કરું કે નહીં થાય એમ કે છે, એ વિકલ્પ જ ચાલુ રહેવાનો છે. ભલે નિર્વિકલ્પ કરવાનો વિકલ્પ, પણ વિકલ્પ જ ચાલુ રહેશે. વિકલ્પ છોડવાનો વિકલ્પ કહો કે નિર્વિકલ્પ થવાનો વિકલ્પ, કે ભાઈ વિકલ્પ જ છે, એ રીતે નિર્વિકલ્પ નથી થવાનો. પેલા અભિપ્રાયમાં તપાસી લ્યો કે કેવી રીતે સહજપણે નિર્વિકલ્પતા થાય છે, એ અભિપ્રાય એ રીતે ઘડી લ્યો, પછી વાંધો નથી. નહીતર પર્યાય ઉપર જોર ગયા વગર નહીં રહે એમ કે છે, પર્યાય ઉપર જ જોર જાય છે. આપણે ત્યાં તો સમ્યક દર્શન ને નિર્વિકલ્પતા નો મહિમા ઘણો ગુરુદેવ ને સાંભળ્યા પછી મુક્ષો કરતા હતા, એટલે એમ કીધું કે એ સહજ થાય છે, એવી રીતે ઈચ્છા કરો ને થાય એવી ચીજ નથી, એ તો સહજ થવાનો વિષય છે. એમને તો ગુરુદેવ ના વ્યાખ્યાન માંથી પકડ્યું છે કેટલું, એ તો જુઓ. ઘણા વર્ષના અભ્યાસે ન પકડી શકે લોકો એવું એમણે અલ્પ પરિચયમાં પકડી લીધું છે. એક પ્રવચન એવા એવા પાયકા ગુરુદેવ થી એવા આત્માઓ પાયકા, એના પણ એવા આત્માઓના પણ ગુણાનુવાદ કર્તવ્ય છે. ભલે તને જ્ઞાન ન થયું હોય પણ આવું જેને પરાક્રમ કર્યું એના ગુણાનુવાદ તો કર એમ કે છે, તો જ્ઞાન થવાનો અવસર આવશે, એવા ગુણ પ્રગટવાનો અવસર આવશે. સ્વાભાવિક જ છે ને, એના ગુરુ કેવા હશે? જે એક વ્યાખ્યાનમાં સમ્યક દર્શન લે એના ગુરુ કેવા હશે? એની માનતા કેટલી એમ છે. નિષ્ક્રિય ભાવ કહેને છે, જીવ કો પુરુષાર્થહીનતા લગતી હૈ. હું નિષ્ક્રિય છું એમ કે ઓલું કરું કરું ના પુરુષાર્થ ને પુરુષાર્થ માન્ય છે ને, શું એટલે નિષ્ક્રિય? હું નિષ્ક્રિય છું એમ કે તો પછી હવે પુરુષાર્થ કરવાનો ક્યાં રહ્યો? તો જળ થઈ ગયો કે વિક્રમભટ પર્યાયની સામે એ દલીલ છે. જો પછી પર્યાયમાં કઈ કરવાનું હોય નહીં તો પછી પુરુષાર્થ નહીં રહીએ, આ તો જડતા આવી જશે એમ કીધું છે. જડતા લઈ લીધી છે, શું કેમ કે કરું કરું નું જોર મિથ્યાત્મ જોર છે. શું નિષ્ક્રિય ભાવ? આ તો અહીંથી આગળ જાય છે. ઓલામાં તો હજી ક્રમગત પર્યાયમાં તો હજી પર્યાય ક્રમ પ્રસર થાય છે એ વાત છે. આ તો નિષ્ક્રિય પર્યાયને કરવાનો પ્રશ્ન જ નથી. 320 ગાથામાં શબ્દ લીધો ને નિષ્ક્રિય, 320માં નિષ્ક્રિય શબ્દ આવે ત્યારે લાલુભાઈ બહુ રાજી છે. ચર્ચા ચાલતી છે ને નિષ્ક્રિય, એથી કો અર્થ બંધ ને બંધ ના કારણ રૂપ પરિણામ, મોક્ષ ને મોક્ષ ના કારણ રૂપ પરિણામ, એ બે જેને નથી જાઓ. કોઈ ક્યાં પરિણામ બાકી રહ્યા? આવે બંધ મોક્ષ એના કારણો લઈ લીધા પછી એક પરિણામ બાકી નથી રહેતા. ઉછાળો આવે એવું વિશે છે. આવો આત્મા છે, આવો નિષ્ક્રિય છે, ઉછાળો આવે એવું વિશે છે. કોઈને એમ લાગે છે કે આ તો હા પુરુષાર્થહીન થઈ જવાની વાત છે, આ જો વિપરીત આમાંથી આ મતિ દોષ છે. શબ્દ તો નિષ્ક્રિય છે પણ નિષ્ક્રિય શબ્દ નો ભાવ ભાસે તો ઉલ્લાસ આવે એવો વિષય છે, ભાવ ન ભાસે તો અનાદિ નું કર્તૃત્વ જોર કરીને એને ઊંધી વાત પૂછે કે આમાં તો પુરુષાર્થહીનતા છે. ઠીક. अरे भाई, वो तो पुरुषार्थ की खान है भाई। ये निष्क्रिय पदार्थ है, एमा अनंत वीर्य नु सत्व शक्ति रूपे खाण भरी छे। पुरुषार्थ में तो हम देखो, एम के અમે નિષ્ક્રિય કહીએ છીએ, પણ એમાં અનંત પુરુષાર્થ ની ખાણ ને જોઈને કહીએ છીએ એમ કે ત્યાં પુરુષાર્થ કેટલો જોયો, અમે અનંત વિધિ જોયું ત્યાં શું હોતી હૈ ઉસકી ભી ઉસકો દરકાર નહીં હૈ। અને જે મુક્તિ થાય છે નિષ્ક્રિય ભાવ વાળાને તો મુક્તિ થાય છે, એની પણ એને દરકાર એટલે અપેક્ષા નથી, દરકાર અપેક્ષા કરેલી નથી, એની અપેક્ષા એને હું પરિપૂર્ણ છું પછી હવે મુક્તિ અવસ્થામાં તો થઈ જવાની છે, એની અપેક્ષા હું રાખવી હવે। કઠણ પડે એવું છે, વચનામૃત વિતરાગ ના પરમ શાંત મૂળ પણ કાયર ને પ્રતિકૂળ એવું છે, એ પુરુષાર્થમાં કાયર જેવો જેને પર્યાયમાં કરું કરું છે એ પુરુષાર્થના કાયર જેવો છે। કૌંસમાં સ્પષ્ટીકરણ છે, નિષ્ક્રિય સ્વભાવ મેં આતે હી मुक्ति पर्यंत के सर्व पर्यायों की अपेक्षा ही छूट जाती है। केम के मुक्ति पर्यंत ने सर्व अवस्थाओं थी अनंत गुण विशिष्ट पोतानो स्वरूप छे, पोते छे, पछी आने अपेक्षा शू होय। एक दृष्टांत छे, शास्त्रार्थ अन्य मतियों चाले छे ત્યારે જે અન્ય મતી છે એ બધા ક્રોધ ન કરવો અને શાંતિ રાખવી, હું એ અનેક ગુણોની વાત કરે, લૌકિક ગુણો જેને કહેવાય, હું કોઈ પોતાને પરિશ્રમ આપે પરેશાન કરે તો પણ એને પ્રત્યે ક્ષમા રાખવી, હું એને ક્ષમાનું પ્રદાન કરવું, અમારામાં તો ઘણા ગુણોની વાત છે। ત્યારે જૈન દર્શનમાં એમ કે છે, જો ભાઈ તારે ભાઈ જે બધા ગુણોની વાત કરે છે એ ગુણ અને અમારી તિજોરીમાં જે ગુણ છે એમાં ફેર એટલો છે કે અમારી તિજોરીમાં હીરા ભર્યા છે અને તારા જે ગુણ છે એ તો બધા લોઢાના ગોડાઉન ભર્યા હોય એવી વાત છે, અથવા કાચના કટકા જેવી વાત છે। તો એને તો અમારે તિજોરીમાં રાખવાની જરૂર નથી, કાચના કટકાના તો ઝુમ્મરના ઝુમ્મર લટકે છે અમારે, હા ભલે ચમકે છે તને એમ લાગે છે કે એમાં પણ હાથ રંગ, એમાં પણ રંગ થાય ને બધા, તો એ બધી વાત ઠીક છે, એના રંગ બેરંગી પણાનો તને મોહ થતો હશે, પણ અમે એને કઈ તિજોરીમાં રાખતા નથી, તો ખુલ્લા અમારે ત્યાં રહે છે ઝુમ્મરના ઝુમ્મર, અમારા તિજોરીમાં જે રત્નો છે એ તો અલૌકિક છે, એ તો લોકોને બહારમાં દેખાય એવી ચીજ નથી, પણ જેને અનુભવાય એનો એને મહિમા આવે એવી વાત છે। એટલે એમ કે છે કે મુક્તિ પર્યંતની અવસ્થાઓની અપેક્ષા છૂટી જાય એવું તત્વ છે, પોતાનું મૂળ સ્વરૂપ છે એ તો એવું છે। કર્તકર્તતા અનુભવ ગોચર હોતી હૈ, અને હવે મારે કઈ કરવાનું રહેતું નથી એવી કર્તકર્તતા અનુભવ ગોચર થાય છે। એસા ભાવ સ્વયં પુરુષાર્થ સ્વરૂપ હૈ, અને એવો જે ભાવ છે એ સ્વયં જ પુરુષાર્થ સ્વરૂપ છે, જે કર્તકર્તતાનો અનુભવ કરે છે સ્વરૂપ આશ્રય એ ભાવ પોતે જ પુરુષાર્થ સ્વરૂપ છે। અતેવ છે પુરુષાર્થ વિષયક અસમાધાન નહીં રહેતા, એ પોતાને નિષ્ક્રિય ચૈતન્યપણે અનુભવે છે એને પુરુષાર્થ કેમ કરવો એનું અસમાધાન રહેતું નથી, કેમ કે એ ભાવ પોતે જ પુરુષાર્થ સ્વરૂપે છે। બાકી તો પરિણામમાં કરું 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 એમાં તો કઈ દશા થશે નહીં, અને હવે આ તે કઈ જાતનો પુરુષાર્થ કરવો કે દશા થાય એ સમસ્યા ઊભી રહેશે, ઉલટાની એ સમસ્યા ઊભી રહી જશે. પુરુષાર્થના વિષયમાં આ જગ્યાએ એકદમ સ્પષ્ટીકરણ આવી ગયું છે. સહજ પુરુષાર્થ એ પુરુષાર્થનું સ્વરૂપ છે, કૃત્રિમ પુરુષાર્થ એ પુરુષાર્થનું સ્વરૂપ નથી. એ કૃત્રિમતા છે, એ પુરુષાર્થ સંબંધીની વિકૃતિ છે. ખરેખર શું એ તો પુરુષાર્થ સંબંધીની વિકૃતિ છે, તેને પુરુષાર્થની ખબર જ નથી.
સ્વામી દેવ દીમાવી સ્વામી